તારીખ 5/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 266 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207
દર્શન પ્રશ્ન 266 પાનું 156 પાત્ર શિષ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કેવું ચિંતવન મનન કરે કે જેથી તેને શીઘ્ર પ્રયોજનની સિદ્ધિ થાય. સારી એવી પાત્રતા હોય એવા જીવનું ચિંતવનનો પ્રકાર કેવો હોય એમ પ્રશ્ન છે. સમાધાન: નિરંતર તેને જ્ઞાયકનું ચિંતન હોવું જોઈએ, અથવા તેને પોતાના સ્વરૂપનું ચિંતન ચાલતું હોય છે. મારે તો જ્ઞાયક જ જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, એટલે પોતાના સ્વરૂપની અપેક્ષા અને બાકી અન્ય સર્વની ઉપેક્ષા એમ થયો એનો. જ્યાં સુધી બીજી બીજી અપેક્ષા વૃત્તિઓ જીવને ચાલે છે ત્યાં સુધી એને નાયકની લગ્ની નથી. શું છે? એવું નથી કે મુમુક્ષુ વિતરાગ થઈ ગયો છે. વિતરાગ નથી થયો, વિતરાગતા હજી શરૂ પણ નથી થઈ, તો પણ સ્વરૂપની લગ્ની બહુ સારી પાત્રતાની ભૂમિકામાં સ્વરૂપની લગ્ની એવી હોય છે કે બધેથી ઉદાસ થઈ જાય છે. ખાસ કરીને તો જીવને જે જે પ્રકારનો ઉદય આવે છે એમાં જીવ નવા કર્મ બંધ કરે છે. જે કાંઈ ઉદયથી ખસવાનું કારણ છે એ મુમુક્ષુની ભૂમિકામાં સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની છે. જ્ઞાન દશામાં તો સ્વરૂપનું અવલંબન છે, પણ અહીંયા જે સ્વરૂપનું અવલંબન આવ્યું નથી ત્યાં સુધી એને જો સ્વરૂપની લગ્ની ન હોય તો એ ઉદયમાં જોડાયા વિના રહી શકે. અને ઉદયમાં તો બધા જોડાયા છે, જગતના બધા પ્રાણીઓ ઉદયમાં જોડાય છે, અને આ મુમુક્ષુ પણ જોડાયો તો એનામાં બીજામાં કાંઈ તો ફરક તો ન રહ્યો. તો એને માટે એ લીધું કે મારે તો જ્ઞાયક જ જોઈએ, એટલે મારું સ્વરૂપ જ જોઈએ, હું એની પાછળ લાગેલો છું, મારે બીજું કાંઈ નથી. બીજું પણ જોઈએ અને જ્ઞાયક જ જોઈએ, આત્મા જોઈએ, એમ બે એક મ્યાનમાં બે તરવાર નથી સમાતી. જ્યાં સુધી બીજું જોઈએ છે ત્યાં સુધી આત્મા નથી જોતો એમ સાબિત થાય છે. વગર કહે એટલે પાત્ર શિષ્યની આ વાત લીધી છે કે પાત્ર શિષ્યને સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની લાગી છે અને એની પાછળ એ પડી ગયો છે, એટલે એને બીજું કાંઈ જોઈતું નથી. ઉદય આવે છે કે નહીં, મારી ઉદાસીનતા છે, ઓટોમેટિક ઉદાસીનતા રહે છે. ઉદાસીની શરૂઆત તો વેદનાથી થઈ છે, પછી આગળ વધેલો છે. આપણે શું કે વેદના પણ સ્વરૂપ પ્રાપ્તિ નથી એની જ છે, વેદના પણ સ્વરૂપ પ્રાપ્તિ નથી એની છે. બધા શુભાશુભ વિભાવ ભાવ છે તેમાં શાંતિ લાગતી નથી. અનુભવ પદ્ધતિ આવી લાગતી નથી, લાગવું આવ્યું, લાગવું અનુભવવું બે એક અર્થ છે. શુભ ને અશુભ અનેક પ્રકારના ભાવ આવે છે, એવું નથી બનતું કે એકલા શુભ ભાવ આવે. શુભ ને અશુભ બંને ભાવ આવે છે. શુદ્ધતા હજી શરૂ નથી થઈ એટલે બે જ હોય. કુલ ત્રણ જાત છે ભાવની, શુભ અશુભ અને શુદ્ધ. પણ હજી શુદ્ધ ભાવ શરૂ નથી થયો એટલે શુભ અને અશુભ આવે છે. પણ એ બધા અશાંત ભાવ છે એવું લાગ્યા કરે છે. એવું જ લાગે છે કે આ બધા અશાંત ભાવ છે, મને અશાંતિ વેદાય છે એમાં. મારો જ્ઞાયક ભાવ તે સુખરૂપ અને આનંદરૂપ છે એવું એને સમજાયું છે. ભલે અનુભવ નથી થયો પણ સમજાયું છે, અહીંયા અશાંતિ લાગે છે અને જે સમજાયું છે એવા શાંત અને આનંદ સ્વરૂપ પ્રત્યે જવા ચાહે છે. આમ જ્ઞાયકનો એટલે આ પ્રકારે, આમ એટલે આ પ્રકારે નાયકનું ચિંતન મનન હોય, સ્વરૂપનું ચિંતન મનન હોય અને તેના માટે વારંવાર તેનો જ અભ્યાસ, તેવી જાતના શ્રુતનું ચિંતન કરે. શું કહે છે? નાયકનું ચિંતન મનન હોય એમાં શું લીધું છે? ભાવના લીધી છે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે અને એ ભાવના વારંવાર એને આવ્યા કરે છે. જે વસ્તુ જોઈએ છીએ એ નથી મળતી ત્યાં સુધી એના જ પરિણામ થયેલા કરે. આમાં કોઈ એવી અપેક્ષા નથી લીધી. સામાન્ય રીતે અમુક સૌની વચ્ચે ચર્ચા ચાલી છે. એમાં શું છે કે માનો કે ઓળખાણ ન થઈ હોય, પહેલું સમય તો ન થયું હોય, તો પણ જે નિષ્કામપણે બીજું કાંઈ ન જોઈએ એનો અર્થ શું થયો? કે નિષ્કામતા આવી. ચિંતન મનન હોય અને તેના માટે વારંવાર તેનો જ અભ્યાસ એટલે એ જ ભાવના અને તેવી જાતના શ્રુતનું ચિંતન કરે. જે કાંઈ પોતે સાંભળ્યું છે, શ્રુત એટલે સાંભળ્યું છે, અથવા જે કાંઈ દ્રવશ્રુતમાંથી વાંચ્યું છે, દ્રવશ્રુત એટલે શાસ્ત્ર, એનું ચિંતન કરે. એ જ વિષયની દ્રવગુણ પર્યાયો શું સ્વરૂપમાં દ્રવગુણ પર્યાયો શું, નિમિત્ત ઉપાદાન શું, એમ પ્રયોજનભૂત તત્વના વિચારો અનેક પ્રકારે કરે. એટલે પોતાને પ્રયોજન છે એવા ઓળખવાની વાત છે. નિમિત્ત ઉપાદાનમાં જ્ઞાનીને ઓળખે, દ્રવગુણ પર્યાયમાં સ્વરૂપને ઓળખે. માત્ર જાણપણું કરે, ભેદોનું જાણપણું કરે એમ અહીંયા કહેવાનો આશય નથી. એમ પ્રયોજનભૂત તત્વના વિચારો, પોતાને જે પ્રયોજન હોય એના વિચારો કરે. પોતાની વર્તમાન ભૂમિકાના પ્રયોજન અનુસાર વિચારો ચાલે. કરે એટલે ચાલે એમ કેવું છે, સહજ ચાલે. જેને જેની રુચિ હોય, જેને જેની જરૂર હોય અને જેને જેની રુચિ હોય, એને બીજા ગમે એ કામ કરતો હોય તો એના જ પરિણામો ચાલે. બીજા સેંકડો કામ ચાલવાનું હોય તો, કામનું દબાણ હોય તો એ તો ઓલા વિચારો ચાલે. આ કુદરતી છે, એને કરે એમ કહ્યું છે, ચાલે એને કરે એમ કહ્યું છે. હું જ્ઞાયક છું, પર પદાર્થોનો હું કરતા નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, ઉદયમાં લેવું છે. ઉદય એક પછી એક પછી આવે છે તો સીધું અનુસંધાન કરે, પણ હું તો આત્મા છું, જ્ઞાયક છું એટલે હું તો આત્મા છું. પર પદાર્થોનો એટલે જે ઉદયના કાર્યો છે એને હું કરી શકું છું એમ નથી. ઉદય માથે આવી પડ્યો છે, ઉદય છે તે માથે આવી પડેલી વાત છે. ઉદય પાછળ દોડવાની વાત તો છે જ નહીં. સંસારના જીવો તો ઉદય પાછળ દોડે છે, આ કરવું છે, પછી આ કરવું છે, પછી આ કરવું છે, આ કરવું છે. અહીંયા આત્માર્થીને ઉદય આવી પડે છે ત્યારે એમ લે છે, હું તો આત્મા છું ને. હવે આત્માને ઓળખો નથી, પણ હું આત્મા છું. હું કોઈ આ કાર્યો કરી શકું છું એ પરિસ્થિતિ મારી નથી. આવી પડેલી છે, થવું હશે એમ થશે, બાકી હું કરી શકતો નથી. અને દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, જીવ અને પરમાણુ. પરમાણુ પણ સ્વતંત્ર છે કોઈ કાર્ય થવા માટે, અને બીજા જીવો એમાં નિમિત્ત થાય તો પણ એ પણ સ્વતંત્ર છે. એનો અર્થ શું થયો કે બીજા જીવો સાથેનો એ સંબંધ જોતો નથી. બીજા જીવો સાથેનો સંબંધ નથી જોતો, એને સ્વતંત્ર મૂકી દીધા કે એના પરિણામો સ્વતંત્ર. કોઈ કાર્ય થાય ન થાય એ સ્વતંત્ર. ઉદગળના પરિણામો સ્વતંત્ર, સામાજીવના પરિણામો સ્વતંત્ર. એમ પોતે પોતે આત્મા છું એમ લઈને એમ લે, હું આત્મા છું એમ કરીને એવી રીતે લે. આમ બધું ચિંતવન નાયકની સિદ્ધિ એટલે નાયકની આત્માની પ્રાપ્તિ માટે કરે. પોતાના સ્વરૂપનું ચિંતવન સ્વરૂપ પ્રાપ્તિ માટે કરે. અને જ્યાં જ્યાં ઉદય આવે ત્યાં એ પ્રકાર લઈ લે કે હું આત્મા છું, હું એક આત્મા છું, બસ મારો અધિકાર ક્યાંય નથી એટલે હું કરી શકું એ વાત રહેતી નથી. મારો અધિકાર નથી, બધા સ્વતંત્ર છે. પરમાણુ પણ સ્વતંત્ર અને બીજા જીવો પણ સ્વતંત્ર. જે પોતે સમજ્યો છે એ વાત પોતે શ્રુતિથી સમજ્યો છે, સાંભળીને અને શાસ્ત્રથી સમજ્યો છે, એ ઉદયમાં લાગુ કરે છે. શું કરે છે? આ ઉદયમાં લાગુ કરવાની પ્રેક્ટિસ છે. માત્ર વિકલ્પ વિચાર કરે એમ ન લેવું. કેમ કે અહીંયા પ્રયોજનની શીઘ્ર સિદ્ધિ થાય એમ લેવું છે. શું શીઘ્ર સિદ્ધિ ક્યારે થાય? કે પ્રયોગ કરે ત્યારે. માત્ર વિચાર કરે એમ વાત નથી. ચિંતવન ચિંતવન લઈએ એમાં શું છે? વિચાર લઈ લે છે માણસ એમ ચિંતવન કરે, પણ લાગવું લાગવું પણ છે. શું કેમ કે એને અશાંતિ લાગે છે, વિકલ્પ વિચારમાં તો અશાંતિ લાગે છે. નહીતર એમ કે ચિંતવન વાપર્યું છે ને તમે પ્રયોગની વાત કેમ વચ્ચેલી વાત, આશય સમજવો જોઈએ. આશય ક્યાંથી પકડાય છે? તો બીજા જે વિકલ્પવાળા ભાવો છે એ તો સુભાવો છે ને, એમાં એને અશાંતિ લાગે છે. પછી ત્યાં ફીલ થાય છે, અશાંતિ લાગે છે, એ એમ બતાવે છે કે પ્રયોગ કરે છે. પ્રયોગ કરતો હોય એને જ અશાંતિ લાગે. વિચારવાળો તો વિચારમાં ચડી જવાનો, વિકલ્પમાં ચડી જવાનો. એટલું જ નહીં, એ વિકલ્પમાં ચડશે એને એમ લાગે છે કે હું બરાબર કામ કરું છું, મારું બરાબર ચાલે છે, હું બરાબર કામ કરું છું. તો કે તારું બરાબર ચાલતું ચાલે છે કે નથી ચાલતું એને માપવા માટે એક થર્મોમીટર છે, ને તે છે કે તને ચાલતા વિકલ્પમાં અશાંતિ લાગે છે કે નથી લાગતી. જો નિર્વિકલ્પ દશા તો છે નહીં, પ્રયોગ કાળે પણ વિકલ્પ તો છે જ. હવે પ્રયોગ જો હોય તો તને વિકલ્પમાં અશાંતિ લાગશે, અને એકલો વિકલ્પ હશે તો તને વિકલ્પમાં અશાંતિ નહીં લાગે. આ ચેકિંગ પોઈન્ટ છે, ચેક કરવા માટે. નહીંતર આ ભૂલ થાય છે. આ ભૂમિકામાં આ ભૂલ થવાનો સંભવ છે કે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, સત્સંગમાં શ્રવણ કરીએ છીએ, અને તદનુસાર આપણું ચિંતવન અને પ્રયોગ ચાલે. ચિંતવનની સાથે પ્રયોગ ચાલવો જોઈએ, એકલા વિચારો ચાલે એમ નહીં. હવે પ્રયોગ ચાલે છે કે વિકલ્પો ચાલે છે, ચેક કેવી રીતે કરવો? ત્યારે બેનશ્રીની આ ચર્ચામાંથી આ સ્થળેથી એ વાત નીકળે છે. શું કીધું એમણે વાત કરતા કરતા, કે જ્યારે આત્મા જ જોઈએ છીએ એવી લગ્નથી તું ક્યાંય આગળ વધે છો, એવી લગ્નથી આગળ વધે છો, ત્યારે તને ઉદય આવે છે એમાં કંઈ જોઈએ છે કે નથી જોઈતો? કે આત્મા જ જોઈએ છે. તારું ચિંતન ચાલે છે એમાં તને અશાંતિ લાગે છે કે નથી લાગતી? બે જગ્યાએ તું ચેક કર તો તારી લાઈન યથાર છે કે નહીં એ પકડાશે. નહીતર ચિંતવન ચાલે છે, એની પ્રયોગ ચાલે છે અને સારું ચાલે છે એમ જો આવી જશે તો એ સારું ચાલે છે એવું જે લાગ્યું એ બરાબર નથી. એ જાણે અજાણે સંતોષની વ્યક્તતા છે, પાછો ત્યાં સંતોષ ઘૂસી ગયો. સંતોષ ઘૂસ્યો એટલે પર્યાય બુદ્ધિ દ્રઢ થઈ. આ એક કામ કરવાની એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિમાં કામ પર્યાયમાં કરવું છે છતાં પર્યાય બુદ્ધિ દ્રઢ કરવી નથી, એવી પદ્ધતિ છે. ઉલટી પર્યાય બુદ્ધિ મોડી પાડવી છે એ પદ્ધતિ છે. કામ ક્યાં કરવું છે? પર્યાયમાં. સુધાર ક્યાં કરવો છે? પર્યાયમાં. સુધાર પર્યાયમાં કરવો છે, આગળ પર્યાયમાં વધવું છે, છતાં પર્યાય બુદ્ધિને તોડતા તોડતા, પર્યાય બુદ્ધિને ઘડવાની નથી તોડવાની છે. આ વાત બરાબર લક્ષમાં હોવી જોઈએ. નહીંતર ઉપદેશ બોધ એવો છે, પર્યાય વિષયક છે. ઉપદેશ કોને આપે છે? આત્મા ત્રિકાળીને આપે છે, પર્યાયને આપે છે? ઉપદેશ આપનારને ખબર નથી કે આ ઉપદેશ લેવા આવ્યો છે એ ત્રિકાળી પણ છે. સમયસારમાં તો એના આત્મામાં સિદ્ધ પર સ્થાપીને ઉપદેશ કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય પહેલી ગાથામાં એમ કહ્યું કે મારો આત્મા સિદ્ધ સમાન છે અને તારા આત્મામાં પણ હું સિદ્ધ પર જોઉં છું, એ સિદ્ધપદ થાપીને હું તને ઉપદેશ આપું છું. સ્થાપીને એટલે એસ્ટાબ્લિશ કરવું, સમજાય? એસ્ટાબ્લિશમાં નહીં સમજાય, સ્થાપીને એટલે નિશ્ચિત કરીને, નક્કી કરીને, હા રાખીને, એમ ગણીને, એમ રાખીને ઉપદેશ પર્યાય પ્રધાન છે. ઉપદેશ પર્યાય પ્રધાન હોવા છતાં અને પોતે પૂર્ણ શુદ્ધ થવું છે પણ પર્યાય પ્રધાન લક્ષ્યથી પ્રવેશ કર્યો હોવા છતાં, શરૂઆત ત્યાંથી કરી હોવા છતાં પાછું લક્ષ્યમાં એમ છે કે પર્યાય બુદ્ધિ તોડવાની છે, પર્યાય બુદ્ધિ દ્રઢ કરવાની નથી. અને એવી ભૂલ રીજાય છે, આમ નથી થતું તો એવી ભૂલ રીજાય છે. માટે જે કામ કરવું છે એ કામ થતું નથી, જે કામ કરવું છે એ કામ થતું નથી. શાસ્ત્ર વાંચન ચાલશે, સત્સંગ ચાલશે, ચિંતન કરશે, રોજાજો પ્રયોગ કરશે, પણ કામ નહીં થાય. કેમ? કે પર્યાય બુદ્ધિ પછી જાણે જાણે દ્રઢ કરી લે છે. સુધાર થયો તરત એનું વજન આવ્યું. અહીંયા તો ગમે તેટલો સુધાર થાય તો હજી કઈ નથી, કઈ નથી, કઈ નથી, કઈ નથી, કઈ નથી આવ્યું. ઘણું બાકી છે, ઘણું. કેમ કે અનંત અનંત ચતુષ્ટય પ્રગટ કરવાના છે. તો તારું જે પૂર્ણતાનું લક્ષ્ય છે એમાં પર્યાયની પૂર્ણતાની વાત હોવા છતાં પણ યોજના એવી છે એની અંદર કે તારી જેટલી બધી પર્યાય થાય એ તને અનંતમાં ભાગે દેખાય. એનું નામ પૂર્ણતાનું લક્ષ્ય છે. એટલે તને ક્યાંય પર્યાયમાં ઠીકપણું નહીં આવે, હું આગળ વિધો એમ નહીં આવે. ખબર પડે કે ભૂતકાળ કરતાં વર્તમાનમાં સુધાર છે, પણ તેથી શું શું આવ્યું? પાછું એમ આવ્યું કે તેથી શું, હજી તો અનંત બાકી છે, તેથી શું થઈ ગયું? તેથી શું એવો પ્રશ્ન અમૃતચંદ્ર આચાર્ય 143મી ગાથાના મથાળામાં લીધો છે કે અનાદિનો વ્યવહાર ને એનો પક્ષ છોડીને સ્વરૂપનું ભાવ ભાષણ થાય બીજું સંકેત ત્યારે એ જીવને નિશ્ચયને એનો પક્ષ આવે છે. શું આવે છે? હજી તો પક્ષ બદલે છે. પહેલા સંયોગનો, કુટુંબ પરિવારનો, દેહનો એ બધો પક્ષ હતો, રાગનો પક્ષ હતો. પછી ધર્મના ક્ષેત્રમાં આવ્યો એટલે શુભ ભાવનો પક્ષ કર્યો, વ્રત નિયમનો પક્ષ કર્યો, શાસ્ત્ર જ્ઞાનનો પક્ષ કર્યો ઉઘાડનો. પછી સત્પુરુષ મળ્યા ત્યારે સત્પુરુષનો પક્ષ કર્યો. આ બધા પક્ષ કેટલા ફરતા જશે હવે. શું સંસારમાં હતો ત્યારે એકલો સંસારની દોડ હતી, સંયોગો વધારું, સંયોગો સાચવું, સંયોગો વધારું, બધાથી આગળ નીકળી જાઓ અને બધા સમાજમાં કાંઈક, દેશમાં કાંઈક, મારું દુનિયામાં કાંઈક મારું નામ અરે મોટો 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 લાગો. પછી આવ્યો ધર્મના ક્ષેત્રમાં તો ત્યાં શુભરાગના પક્ષમાં આવ્યો, વ્રત નિયમ શાસ્ત્રનો ઉઘાડ વગેરે. એમાં કોઈ સત્પુરુષ મળ્યા તો સત્પુરુષ પ્રત્યે જોઈ ગયો તો સત્પુરુષનો પક્ષ આવ્યો. નહીં પક્ષ એટલે પક્કડ, પક્કડ પક્ષ શું કરે છે? પક્કડ કરે છે. પછી સત્પુરુષના સંગમાં રહેતા રહેતા એને ભાવભાષણ આવ્યું તો સ્વરૂપનો પક્ષ આવે છે. ત્યારે અનાદિનો વ્યવહારને એનો પક્ષ પલટીને નિશ્ચયને એના પક્ષમાં એ જીવ આવે છે. ત્યારે આચાર્ય દેવે ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો કે તેથી શું, તેથી શું થઈ ગયું? તને નિશ્ચય વસ્તુ લક્ષ્યમાં આવી, જ્ઞાનમાં ભાવ ભાષો તને, અને તને એમ થઈ ગયું કે ઓહો હો હો આ જ વસ્તુ પકડવા જેવી છે. હ હવે નજર નજરાય છે પોતાનું સ્વરૂપ વસ્તુ એવી અભેદ છે અને એવી આશ્ચર્યકારી છે, પોતાથી અભેદ છે, પોતે જ છે એમ એમ લક્ષમાં આવે છે, પોતા સ્વરૂપે લક્ષમાં આવે છે અને એવી આશ્ચર્યકારી છે, એટલી મહાન છે. શું પછી એના એના જ વિકલ્પો ચાલે ને એ જ નજરાય નજરાયા કરે, ખસી ન શકે અહીંયાથી, પરિણામ ત્યાંથી ખસી ન શકે એવી આશ્ચર્યકારી વસ્તુ છે. ત્યારે હજી એમ કીધું નિર્વિકલ્પ નથી થયો એટલે કે તું એના પક્ષમાં આવ્યો છું. બીજા પક્ષ તે છોડ્યા, હવે આત્માનો પક્ષ લીધો તે, પણ તેથી શું થઈ ગયું? પક્ષાંતિક્રાંત થા, નિર્વિકલ્પ થતો પક્ષ છોડીને તું નિર્વિકલ્પ થા, કેમ કે સ્વરૂપ નિર્વિકલ્પ છે, સ્વરૂપમાં પક્ષા પક્ષી નથી, સ્વરૂપમાં પક્ષા પક્ષી નથી, નિર્વિકલ્પ થા. ઉપદેશ એવો આવે સમ્યક દર્શન પ્રગટે ત્યારે એમ કે ત્યારે એને પોતાને એમ લાગે સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થઈ ગયું, મુનિ દશા તો જુઓ, અંતરમૂર્તમાં ક્ષણે ને પડે સ્વરૂપમાં લીન થઈ જાય, આવી દશા હોવી જોઈએ. દશા સાધક દશા તો આને કહેવાય, આપણે શું છે આમાં? હજી તો કંઈક પ્રકારના ઉદયભાવો ચાલે છે, જેમાં પૂર્વકર્મ હોય એ પ્રકારે તેને ચારે ગતિમાં છે ને, તો સમયક દર્શન તો ચારે ગતિમાં છે. નારકીમાં નારકીને યોગ્ય, દેવમાં દેવને યોગ્ય, મનુષ્યમાં મનુષ્યને યોગ્ય, તિરિંચમાં તિરિંચને યોગ્ય, એટલે એની ભાવના આવે છે. મુનિ થાય એની સર્વજ્ઞ નામ જુએ છે, બહુ વિતરાગ પરમાત્મા. હા મામ, અમને આનંદ તો આવે છે પણ આ ધીમી ધારે આનંદ આવે અમને પોસાતો નથી. આનંદનો દરિયો ઉછળવો જોઈએ, આખે આખો ઉછળીને બહાર આવવો જોઈએ. હા, એવી રીતે ક્યાંય પણ પર્યાયમાં ગમે એટલો આગળ વધે તો સંતોષ ન આવે, એવી જ આ વિતરાગ માર્ગની યોજના છે. આખી માર્ગની યોજના જ એવી છે. શું ભૂલે ચૂકે હજી તો મુમુક્ષુની ભૂમિકા છે, એમાં તો ભૂલ કરાય જ નહીં, માફી પડી જાય ભૂલ કરે તો. જ્ઞાનીને જ્ઞાનીને તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે ભૂલશે નહીં, મુમુક્ષુ ભૂલશે એટલે આખું પગથિયું તૂટી જશે, પછી કેટલો નીચે જાય ખબર ન પડે. શું આમ બધું જ્ઞાયકની સિદ્ધિ માટે લક્ષ્યનું ક્યાં છે? સ્વરૂપ ઉપર છે. હવે સ્વરૂપ સુધી પહોંચવું છે. દર્શન નો તીવ્ર થયો ત્યાં, હા ઊંધી લાઈન ચાલુ થઈ, હા કરી લેવાનું છે. ચેકિંગ પોઈન્ટ બે જગ્યાએ આપ્યા ફરીથી. એક તો તને જે વિકલ્પો ચાલે છે એમાં અશાંતિ લાગે છે કે નહીં, નંબર વન. ઉદયમાં તો પર પદાર્થોની સ્વતંત્રતા અને તારા અકર્તા આપણે એને લે છે કે નથી લેતો? એટલે કે ત્યાં જે સાંભળ્યું છે એનો પ્રયોગ કરશ કે નથી કરો? આ બે વાતો બે જગ્યાએ જોઈ લેવાની છે, તો તને જ્ઞાયકનું એટલે આત્માનું આત્મા રૂપે પરિણમન આવશે. કેમ કે અહીંયા તો આગળ વધેલું જીવ લીધો છે. પાત્ર શિષ્ય શીઘ્ર પ્રયોજનની સિદ્ધિ કરે એ પોઈન્ટ ઉપર વાત ચાલે છે. શું બોજો લાગે એ સારું છે, બોજો લાગશે તો હોશ નહીં ચડે, તો ઉત્સાહ નહીં ચડે, હોશ નહીં, એ ચિહ્ન પણ સારું છે. મારો જ્ઞાયક ન્યાયક રૂપે કેમ પરિણમી જાય તેવી ભાવના નિરંતર હોય, સ્વરૂપનું સ્વરૂપ રૂપે પરિણમન થાય એવી જ ભાવના હોય, એટલે નિરંતર સ્વરૂપની ભાવનામાં રહે. શું નિરંતર સ્વરૂપની ભાવનામાં રહે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહે, તો એ ભાવનાને લઈને દર્શનમાં એટલો ગળશે કે દર્શન જ્ઞાન ઉપયોગમાં એ સ્વરૂપ શક્તિને જોઈ શકશે. કેમ કે જે ઉપયોગ છે એ ચૈતન્ય અનુવિધાયી છે, ઉપયોગ છે તે ચૈતન્ય અનુવર્તી છે, ચૈતન્યને અનુસરીને એ ઉત્પન્ન થતો અંશ છે, એમાં ચૈતન્ય છે, ઉપયોગમાં ચૈતન્ય છે. તો જેને નિરંતર સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એ જ જીવ ઉપયોગમાં સ્વરૂપ શક્તિને જોઈ શકે છે, બીજો નથી જોઈ શકતો, એને જ એવી નિર્મળતા આવે છે. એ વાત લીધી છે અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ, કે મુમુક્ષુ નિરંતર સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહીએ, મગ્ન રહે, ત્યાં શબ્દ સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, તો એને દર્શન જ્ઞાન ઉપયોગમાં સ્વરૂપ શક્તિ જણાય છે. અનુભવ પ્રકાશ નથી, ઉપરના ખાલામાં છે. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, દર્શન જ્ઞાન ચેતનાના પ્રકાશને ઉપયોગ દ્વારમાં દ્રઢતાથી ભાવે, આ ભાવના આવે, વિકલ્પથી ભાવ્યા કરે એમ નહીં. શું વાત લીધી, દર્શન જ્ઞાન ચેતનાનો જે પ્રકાશ છે પ્રગટ થઈ રહ્યો છે, એમાં જે સંવેદન છે સામાન્યનું, પ્રકાશ એટલે વેદન છે, ઉપયોગ દ્વારમાં દ્રઢતાથી એને ભાવે, એટલે ઉપયોગને પકડીને પ્રયોગ કરે છે, ઉપયોગને છોડીને વિકલ્પ નથી કરતો. અહીંયા જે પ્રયોગ છે તે ઉપયોગને પકડીને છે, શું ચાલતા ઉપયોગને પકડીને, તો ચિત્ત પરિણતિમાં સ્વરૂપ રસ હોતા હે, તો ચિત્ત પરિણતિમાં સ્વરૂપ રસ થાય છે, આત્મરસ ઉત્પન્ન થાય, આ ભાવનાથી રસ ઉત્પન્ન થાય અને રસથી પરિણતિ થાય, અને પરિણતિને રસ બે લીધા છે. આ સ્વરૂપ પ્રાપ્તિ માટેનો પ્રેક્ટિકલ આ છે, એમણે લીધો છે, પ્રેક્ટિકલ સાઈડથી આ વાત લીધી છે. અહીંયા પુરુષાર્થને પ્રયત્નની વાત ચાલે છે, એ પ્રકારનો પુરુષાર્થ, એ પ્રકારનો પ્રયત્ન. નિરંતર ભાવના હોય, કેવી કીધી, પોતાના સ્વરૂપની નિરંતર ભાવના હોય, એ ભાવના દર્શનોને ગાળે છે અને પોતાના દર્શનના ઉપયોગમાં ચૈતન્યના પ્રકાશથી વધારે ને વધારે સ્વરૂપને ચિંતવે છે, ભાવે છે, વધારે ને વધારે ભાવે છે. ચિંતન મનન વારંવાર તેનું જ હોય એ જ ચાલે, બીજું ન ચાલે, એ જ ચાલે. શું ઉપયોગને પકડીને એ જ ચાલે. અભ્યાસ શબ્દ વાપરે છે, ક્યારેક ક્યારેક પોતે પ્રયોગની જગ્યાએ અભ્યાસ શબ્દ વાપરે છે, કે વારંવાર થાય ને એટલે એને પ્રયોગાભ્યાસ કહે છે. ક્યારેક પ્રયોગ કરે એમ નહી, એ ચાલ્યા જ કરે, સતત ચાલ્યા જ કરે એમ લેવું છે. અભ્યાસ લીધો છે, પ્રયત્ન લીધો, જુઓ ક્ષણે ક્ષણે, એટલે આ નિરંતર ચાલે છે ને. નાયકનું ચિંતવન મનન રહે એવો તેનો પ્રયત્ન હોય છે, એટલે અહીંયા પુરુષાર્થમાં જોડાણો છે જીવ. અને પ્રયોગ અને પુરુષાર્થ ચાલતો હોય તો એમાં થાકો નથી, વિકલ્પો તો થાકી જાય. એકલું જો કરું ચિંતવન મનન ને વિકલ્પ હોય, થાકી જાય. આ તો ઉદયમાં એ જ ચાલે, ઉદયમાં પણ એ જ ચાલે. પછી ઉદયમાં કેવી રીતે તન્મય થાય, કે ઉદયમાં કેવી રીતે ગડબડ થઈ જાય ને કે ન થાય, કેમ કે એ જ ચાલતું હોય ને, એ જ ચાલતું હોય. શું તો એને શીઘ્ર પ્રાપ્તિ થાય છે એમ લેવું છે. પ્રશ્ન એ છે, એવું કેવું ચાલે કે શીઘ્ર પ્રાપ્તિ થાય? ભલે ચિંતન મનનનું નામ લીધું છે, કેમ કે એમણે ચિંતન મનન શબ્દ વાપર્યો છે, માટે પ્રશ્નકારમાં એ પ્રશ્ન ઉઠાવ્યો છે. કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હોય એવું તો લાગે છે, કેમ કે ઉત્તર અનુસાર એ વાત છે. મુદ્દો એ છે કે જલ્દી પ્રાપ્તિ થાય, શીઘ્ર પ્રાપ્તિ થાય એનું શું કારણ છે? કે એનું કારણ એ છે કે એક તો એને વિભાવોમાં, વિકલ્પોમાં, શુભાશુભ ભાવમાં અશાંતિ લાગે છે, ઉદયમાં એ આત્માને પકડે છે, હું આત્મા છું, આત્મા છું એટલે થઈ રહ્યું કોઈ કનેક્શન ન રહ્યા, વ્યવહારિક કનેક્શન કાપ્યા, હું આત્મા છું. નહીતર શું થાય, કે જે વ્યવહારિક સંબંધ છે એ તરત જ મુખ્ય થશે ઉદયની અંદર, જેની સાથે ઉદય છે એનો કોઈને કોઈ વ્યવહારિક સંબંધ તો હોય છે ને, ભલે વ્યાપારિક સંબંધ હોય, મુમુક્ષુ મુમુક્ષુનો સંબંધ હોય, કુટુંબનો સંબંધ હોય, કંઈ પણ સંબંધ હોય, સામાજિક સંબંધ હોય, એ મુખ્ય થઈ જશે, હું આત્મા છું. સામે કે જળ ચૈતન બંને સ્વતંત્ર છે. ઉદયમાં જે મારે કરવું છે હું કરી શકતો નથી, કેમ કે હું આત્મા છું, એટલે કરતું તો તોડે છે, સંબંધ કાપીને પોતા પણ તોડે છે. સમય સાર લ્યો, કેટલી કુંદકુંદ આચાર્યની વિચિક્ષણતા છે. પેલા જીવ અજીવ અધિકાર શું કરવાનો, શું કરવા લીધો, પેલા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો લીધો. ચાલો, પેલા પોતા પણ મટાણું, એટલે પેલા તો સંબંધ કાપતું, તારું જે પોતાપણું છે ને એ સંબંધ કાપ પહેલા, કે મારે આ જગતમાં કોઈની સાથે કોઈ સંબંધ નથી, હું એક આત્મા છું, આ જગતનું એક સ્વતંત્ર તત્વ છું, આત્મા છું, નિરાલંબ નિરપેક્ષ છું, મારે કોઈની સાથે કોઈ સંબંધ નથી, એક. અને હવે જે ઉદય આવ્યો છે એમાં મારું કંઈક ચાલે નહીં, એટલે કરતા પણ હું તોડશું, એટલે બીજો કરતા કર્મ અધિકાર લીધો, જીવ અધિકાર પૂરો કર્યો અને સીધો કયો અધિકાર લીધો? એ તો નવ તત્વ ઉપર એ તો રચના છે એમની. તો આમ જુઓ તો અધિકારમાં નવે તત્વ ઉપર એમની રચના છે. પછી પુણ્ય પાપ છે ને એવી રીતે પછી પુણ્ય પાપ અધિકાર થયો. વચમાં કરતા કર્મ અધિકાર કેમ લીધો? આચાર્ય મહારાજને ગ્રંથ રચનાની અંદર કેટલી વ્યવસ્થિત પદ્ધતિનું ફ્રેમિંગ થયા પછી આવી છે બધી ગાથાઓ. ગ્રંથ રચના જ્યારે કોઈ કરે ત્યારે આખો ગ્રંથ ફ્રેમ થઈ જાય એની અંદર. એક વખત મગજની અંદર આખું ચિત્ર ખડું થઈ જાય. આમ 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 બધું વ્યવસ્થિત આની અંદર લેવાનું છે. નહીં ઉભાંગડે નથી, અતિ વિચિક્ષણતા છે. તો શાસનના ચલાવનારા છે આચાર્યો છે, એટલે શાસનના ચલાવનારાઓ છે. બહુ વિચિક્ષણ હોય, બહુ જ વિચિક્ષણ હોય. એટલે પોતાના સ્વરૂપની ભાવના મારીએ, ભાવના મારીએ એનો પ્રયત્ન ભાવના સાથે હોય. પ્રયત્ન ન હોય તો ભાવના નથી, વિકલ્પ છે. પ્રયોગ ન હોય તો પ્રયત્ન નથી, અને પ્રયત્ન ન હોય તો ભાવના નથી, ખાલી વિકલ્પ છે. ભાવના છે એ પ્રયોગ ને પ્રયત્ન ને ઊભું કર્યા વિના એનું નામ જ ભાવના છે. નિત્ર ઈચ્છા છે, ખાલી ઈચ્છા છે. મારે સ્વરૂપ જોઈએ છે, મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. ઈચ્છા નહીં કામ આવે, ભાવનામાં આવતો. ભાવના તને પ્રયત્ન વગર બેસી રહેવા દેશે? એ પ્રકારે નિરંતર ચારે એટલે ક્ષણે ક્ષણે રહે, પ્રયત્ન હોય એનો ચાલતો, અને એમાં પ્રયોગ હોય એટલે થાક ન લાગે, રસ ચડે, થાક ન લાગે. પણ થાકતો કેમ નથી? વિકલ્પમાં તો થાકી જવાનો, કે આમાં કેમ થાકતો નથી, કે રસ ચડે છે માટે થાકતો નથી. શું એમ છે? શરીર નો સહજ સ્વભાવ છે. શ્વાસોશ્વાસ બંધ કરો તો થાક લાગે, ચાલે એમાં થાક ન લાગે, અને ઉઠબેસ કરો તો થાકી જાવ, સુઈ જાવ તો થાકી જાવ, સુતા સુતા થાકી જાવ. કેવી કેવી વાતો ચાલી છે ચર્ચામાં, ઘણી વાતો ચાલી સારી. સમ્યક દર્શનની પ્રાપ્તિ શીઘ્ર થાય એવી પાત્રતામાં આવેલા જીવને નિરંતર ચિંતવન સાથે પ્રયોગ અને પુરુષાર્થ હોય છે. તે જીવને શુભાશુભ ભાવમાં અશાંતિ લાગે છે, જેથી તેમાં ઠીકપણું થઈને રોકાવાનું કારણ બનતું નથી. ઉદયમાં પોતે ભિન્ન આત્મા છે, એવા પ્રયાસથી પોતાપણું છોડવાનો પુરુષાર્થ કરે છે. ઉદયમાં પરપદાર્થના પરિણમનની સ્વતંત્રતા